દસ લક્ષણી પર્વ ચાલે છે. ચારિત્ર ના અધિકાર છે દસ લક્ષણ માં, દસ પ્રકાર. આઠમો દિવસ છે ને ત્યાગ ધર્મ. ત્યાગ ધર્મ કરી નાખું કામ કેમ કષ્ટ કેમ કરી નાખું ને કોણ સમજાય છે. આઠમો ત્યાગ ધર્મ. સત્યા દોષેક મૂળત્વાદ નિવૃત્તિ ઉપદેશદા ત્યાગો દાન જ્ઞાનાદિ દાનમાં શિવ સર્વગુણ અગ્રણી. શું કે છે? સંપૂર્ણ પરિગ્રહ રાગાદિ દોષો કે ઉત્પન્ન કરને મેં પ્રધાન કારણ છે. બધો પરિગ્રહ રાગ દ્વેષ ઉત્પન્ન થવામાં મુખ્ય કારણ છે. બધો પરિગ્રહ કોઈ પણ વસ્તુ. અતેવ સાધકો શક્તિ કે અનુસાર ઉનકા ત્યાગ કરના ચાહી. શક્તિ નો અનુસાર એટલે વસ્ત્રપાત્ર તો ત્યાગ જ હોય, પણ બીજો પણ જેમ બને તેમ રાગ ના નિમિત્તો છે તેને ઘટાડવા. ઇસી કો દાન કહેતે હૈ, ત્યાગ ને પણ દાન પણ કહેવામાં આવે. જ્ઞાનાદિ કે દેને કો ભી જ્ઞાન દાન કહેતે. જ્ઞાન નું આપવું એ પણ એક ત્યાગ કહેવામાં. ત્યાગ ને અહીંયા દાન પણ કહેવામાં આવે. મુનિયો કો ઇસકા નિરંતર અભ્યાસ કરના ચાહી. રાગ ના ત્યાગ નો, જ્ઞાન ના દાન નો હંમેશા એને અભ્યાસ કરવો. પછી કહ્યું છે કે અભયદાનાદિ નું ફળ માં જ્ઞાન નું ફળ સૌથી ઊંચું છે. જ્ઞાન દાન જ્ઞાન નો ત્યાગ એટલે બીજાને જ્ઞાન સમજાવવું અથવા પોતાના જ્ઞાનમાં ઉગ્રતા પ્રગટ કરવી. એ જ્ઞાનમાં અજ્ઞાન નો અથવા રાગ નો અલ્પજ્ઞાનનો ત્યાગ થઈ અને જ્ઞાનની ઉગ્રતા કરવી એને પણ અહીંયા ત્યાગ ધર્મમાં કહેવામાં આવે. અભયદાનાદિક ફળ જૈસા કુછ આજ્ઞા મેં બતાયા ગયા હે એ પ્રસિદ્ધ હૈ. અભયદાન કે પ્રસાદ સે સાધુ કો સુખ પ્રાપ્ત હોતા હૈ. અભયદાન તો એક ભાવ પૂરતો એને અનુકૂળતા રહે જીવનું. ઔષધ ધ્યાનથી રોગની નિવૃત્તિ ફળ મળે. તભી તક કે લીએ મિલ સકતા હૈ જબ તક ઓર દૂસરા રોગ ઉત્પન્ન નહીં હોતા. ઔષધ દાનમાં એટલું, જ્યાં સુધી બીજો રોગ ન થાય તેટલું એને. આ દાનમાં પણ એક જ દિન ને માટે ઔદર શાંતિ લાભ પેટમાં એટલું મળે એટલું એટલું. અને જ્ઞાન દાન તત્ક્ષણ આનંદ ઉત્પન્ન કરને વાળે જ્ઞાન કે પ્રસાદ હૈ સાધુ સંસાર કે સંપૂર્ણ સુખો મેં તૃપ્તિ લાભ કર કરત કરત હોકર અમૃત પદ મેં જાકર વિરાજમાન હો જાતા. જ્ઞાન દાન એ પ્રધાન દાન છે. ભગવાન આત્મા સ્વ સ્વભાવનું સ્વને આશરે જ્ઞાનની ઉગ્રતા પ્રગટ કરવી એ પણ એક આત્માને પોતે પોતાને જ્ઞાનનું દાન આપ્યું એમ કહેવામાં આવે. ત્યાગી ત્યાગ છે. એમાં જેટલું અલ્પ જ્ઞાન છૂટે છે ને જ્ઞાન વધે એનું નામ ત્યાગ. જૂની યાદ કા ત્યાગ. જે ઠીક પડતી હોય છે જૂની યાદ કા ત્યાગ એવું. પોતામાં જ્ઞાન સ્વરૂપ જે છે તેનું અલ્પજ્ઞપણું રહ્યું છે એને સ્વભાવને આશરે ઉગ્રપણું કરીને અલ્પજ્ઞાનનો ત્યાગ અને વિશેષ જ્ઞાનનું દાન પોતામાં વિશેષ જ્ઞાનની પર્યાય પ્રગટ કરીને પોતામાં રાખવી એનું નામ જ્ઞાન દાન અને અજ્ઞાનનો અથવા અલ્પજ્ઞાનનો ત્યાગ કહેવામાં આવે. બીજી જાતની વ્યાખ્યા છે ભાઈ દુનિયાની. એ સચ્ચા પૈસા દેતે હે તો સચ્ચા દાન એ કહે છે. બરાબર છે. અમૃત પદ મેં જાકર બિરાજમાન, અપના પોતામાં જ્ઞાનનું દાન આપીને પોતાનો અગ્ર કરે શુદ્ધ, તો એનાથી અમૃત પદના મોક્ષ, અમૃત પદના મોક્ષ, મોક્ષ મેં આત્મા બિરાજમાન થાય. ઉત્કય ખરેખર જ્ઞાન દાન અને ઉત્કય ખરેખર અલ્પ જ્ઞાન કરા ત્યાગ કો અહીંયા ખરેખર દાન કહેને મેં હતા. તમે માયા વિચાર મેં ક્યાં કરી, આપણે ચાલતું ક્યાં સુધી એમ ચાલતું, કેમ કે વિભાવરા ગઈ પ્રમ શક્તિ જીવમાં છે ત્યાં સુધી એનું છે. પાનું દસ ગુજરાતી અર્થ થી નવું છે, આઠમો શ્લોક શું કે છે, આ જીવ સ્વરૂપ જે છે એમાં નવ તત્વના ભેદરૂપ જે વિકલ્પ ઉઠે છે એ રૂપે પર્યાયમાં પરિણમન જીવનું છે. ધ્યાન રાખ, સમજાય છે કઈ? આમ વસ્તુ એક રૂપ હોવા છતાં તેની વર્તમાન પર્યાયમાં જીવ જીવ નવના ભેદરૂપ વિકલ્પનું ભેદરૂપ પરિણમન છે, પર્યાય પરિણમન છે. કેમ કે એમાં પર્યાયમાં એ વિભાવરૂપ પરિણમવાની એની પર્યાયની શક્તિ છે, એ પોતાને કારણે નવ ભેદ પરિણમો છે. પણ એ તો પર્યાય દ્રષ્ટિનો વિષય છે, એમાં આત્માને લાભનું કારણ નથી. તેથી કે છે આવું પણ સર્વથા જૂઠું નથી, કેમ કે વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે. એમાંથી એકલો જીવ જોવે વસ્તુ જે છે એમાં વર્તમાન પર્યાયમાં નવરૂપ જે વિકલ્પનું પરિણમન જીવ અજુઆદીનું છે. પણ હવે એ છે ખરું, પણ છે ખરું પણ એ આશ્રય કરવા લાયક, સમજાણું કાંઈ? એકરૂપ ત્રિકાળજ્ઞાયક ભાવ જીવ સ્વરૂપ, તેની દ્રષ્ટિ કરતા જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને શાંતિનો લાભ થાય છે. માટે નવભેદ હોવા છતાં, સાચા હોવા છતાં ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય કરવાની અપેક્ષા એ નવભેદ જૂઠા થઈ જાય. સમજાય છે કાંઈ? અર્થ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે. બીજી વસ્તુ ભગવાન આત્મા દ્રવ્યરૂપ છે, વસ્તુરૂપ છે, અને ગુણ પર્યાય એ બિરાજમાન છે. વસ્તુરૂપ છે અને પોતાના ગુણ અને પર્યાયથી શોભિત બિરાજમાન છે. શું કીધું? ભગવાન આત્મા કર્મ શરીરની આ વાત નથી હવે, અહીંયા તો ભગવાન આત્મા જીવ વસ્તુ છે, એની ગુણ અનંત ગુણો ને એની પર્યાય એ પણ એ વર્તમાન આત્મા દ્રવગુણ પર્યાય બિરાજમાન છે, વસ્તુ અસ્થિ છે. એટલું સમજાય છે? જો શુદ્ધ દ્રવ સ્વરૂપ જોવામાં આવે, પર્યાય ન જોવા આવે તો કેવી છે એમ કે છે. હવે એની અંદરમાં દ્રવ્ય ને ગુણ ને પર્યાય બિરાજમાન હોવા છતાં એકલો આત્મા દ્રવ સ્વરૂપને જોવામાં આવે તો પર્યાય સ્વરૂપ ન જોવા, ભેદ રૂપ ન જોવામાં આવે. સમજાય છે? તો કેવી છે કે નિરંતર સતત વિવિક્તમ નવ તત્વના વિકલ્પથી રહી છે. એની વાત છે ભાઈ. આમ ભગવાન વર્તમાન પર્યાયમાં વર્તમાન અવસ્થામાં વિચાર કરીને નવના વિકલ્પમાં રહ્યો એ પણ છે ખરું, પણ એ કંઈ આખી ચીજ નથી. એનો આશ્રય કરવાથી કંઈ સમ્યક દર્શન થતું, અથવા એનો આશ્રય કરવાથી પૂર્ણ જીવ તત્વ પ્રતીતમાં આવતું નથી. સમજાય છે કાંઈ? શરીર કર્મ ને એનું કાંઈ નહીં. એક બાજુ ભગવાન આત્મા દ્રવ્યરૂપ છે, વસ્તુ ગુણરૂપ છે, પર્યાયરૂપ છે, એમાં પર્યાયમાં પ્રણતિમાં શક્તિ પોતાને લઈને નવના વિકલ્પને પ્રણવાની યોગ્યતાથી પ્રણમેલો છે એ છે ખરું, પણ એ આત્માને એના ઉપર દ્રષ્ટિ આપતા કઈ લાભ થતો નથી. તેથી નવ તત્વનો પરિણમનો વિકલ્પ જે પ્રણેપ છે એને છોડી ન્યાય સ્વરૂપ એકલું ધ્રુવ છે વસ્તુ, એની દ્રષ્ટિ કરતા આત્માને પૂર્ણ સ્વરૂપ જીવ પ્રતીતમાં આવે છે અને શ્રદ્ધા જ્ઞાનમાં શાંતિ આવે. સમજાણું કાંઈ? ભર્યાય સ્વરૂપ જોવાય તો કેવી છે? નવ તત્વના રહી છે, શુદ્ધ જે વસ્તુ માત્ર છે, એકલો શુદ્ધ સ્વભાવ, અંતર્મુખ પર્યાય છે અને જોવું બહિર્મુખ છે. ભેદોને વિકલ્પને જોવું બહિર્મુખ છે, ભલે છે ખરું એનામાં, પણ અંતર શુદ્ધ જે વસ્તુ જોતા અંતર્મુખ જોતા એ વસ્તુ ભેદમાં અભેદમાં ભેદ નથી. એવો શુદ્ધ દેવ જોવામાં આવે, પર્યાય ન જોવામાં આવે. સમજાણો? વસ્તુ માત્ર છે. આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સંકિત છે, નવના પર્યાયનો અનુભવથી સંકિત નથી. નવના ભેદનું પરિણમન વિભાવરૂપની શક્તિથી તેની પર્યાયમાં છે, પણ તેનો અનુભવ તે મિથ્યાત છે. સમજાય? કેસા હે તો ત્રિકાળી જૈસા એસા પ્રતીત કરે, એ સમય કામે આત્મા પૂરા હતા નહી. હા તો નહી, એ તો એક પર્યાય કા અનુભવ મિથ્યા તો હૈ. સમજાય છે ખાય ભાઈ? આત્મા મહાત્મા છે. સમજાય છે? મહાત્મા મહત્ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ છે, એને અંતર્મુખથી જોતા એ વસ્તુ શુદ્ધ એકલી છે, એને જોતા અનુભવતા સમ્યક થાય છે. નવના વિકલ્પને નવના પરિણમના ભેદને જોતા અને અનુભવતા મિથ્યા થાય છે. તેથી પરનું તો ક્યાંય રહી ગયું અહીંયા, એની વર્તમાન પર્યાયમાં નવ પ્રકારના ભેદરૂપ યોગ્યતા પોતાની હોવા છતાં પ્રણમન છે છતાં તે નવનો પર્યાયના ભેદનો અનુભવ તે મિથ્યાત છે. એ કઈ પ્રયોજન પોતાના પર્યાય પણ પર્યાય હું છે ને એના સંસાર હું કામ, જે સંસાર પોતે જ છે. એમ કે નવ તત્વ નો વિચાર છે ને ભેદ નો લઈ ક્યાં ત્યાં સંસારનું પ્રયોજન શું આવ્યું એમ કે છે? મારા દલાલ છે ને એ નવ તત્વના ભેદરૂપનું પ્રણમન એને માનવું એ સંસાર છે એમ કે છે. એ સંસાર છે, એ મિથ્યાત છે ને મિથ્યાત એ સંસાર છે. એ સંસારનું પ્રયોજન સિદ્ધ થાય છે. માધણીજી કેટલાક મારા કેક ને હાથ ભાઈ ભગવાન સાંભળતો કરો ભાઈ, ક્યાં સાંભળ્યું નથી સતને, સાંભળ્યું નથી સત કેવું છે જોયું નથી ભાઈ, તને અંતરામ જુઓ અંદર જોતો કરો જઈ કે આ એક તો રહી ગયું, પણ આમ એની ધારામાં પર્યાયમાં વિચાર ધારા એક સમયની જે પ્રગટ અવસ્થા એમાં જે વિકલ્પો ઉઠે કે આ જીવ છે ને આશ્રમ ને પુણ્ય પાપ એ બધો પર્યાય દ્રષ્ટિનો અંશ દ્રષ્ટિનો ભાવ છે. એ અંશ દ્રષ્ટિને સ્વીકારવી ને એના ઉપર દ્રષ્ટિ મૂકવી મિથ્યાત છે, અને એ મિથ્યા તે સંસાર છે. સંસાર પ્રયોજન સિદ્ધ થયું ને આ સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ, નહી પર્યાય પણ એક અંશ એવું વસ્તુ નહીં, એ એક અંશ ને અનુભવ કરવો એક અંશ નો વેદન નો એ મિથ્યા જ ભાવ છે. કારણ કે સત પૂરું સત્ય જે છે એકાકાર એ તો દ્રષ્ટિમાં આવ્યો નહીં, પર્યાય દ્રષ્ટિનો અનુભવ થયો. પર્યાય દ્રષ્ટિનો અનુભવ તો મિથ્યાત છે, એની વાત છે. સમજાય છે, અસત છે, ટિકાળ વસ્તુમાં એ વસ્તુ તો આવી નહીં ટિકાળ. મહાપિંડ ચૈતન્ય ભગવાન અનંત આનંદ આદિ ગુણ નો પિંડ ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ એક સમયની અવસ્થા પર્યાય દ્રષ્ટિ ન દીધી આવે છે ને, જાણો ઓલામાં આવે છે સ્વાદ પર્યાય બુદ્ધિ નાઈ નહી બનાસીદાસમાં બનાસના સ્વાદ પર્યાય બુદ્ધિ નાઈ આત્મ ગવેખી ન ગ્રહસ્થ હૈ ન યતિ હૈ રિધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટમે પ્રગટ સદા અંતર કી લચ્છી સો અજાથી જગ પતિ હૈ દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ એસે જીવ સંકિતિ હૈ. રાશિદાસે પણ બહુ જ કર્યું ગ્રસ્તાશ્રમમાં પણ, હા ગ્રસ્તાશ્રમમાં પણ ગ્રસ્તાશ્રમ અનુભવ થઈ શકે છે કે નહીં? ગ્રસ્તાશ્રમ ભલે ચારિત્રની સ્થિતિ ત્યાં ન વિશેષમાં હોય, સમજાય છે કાંઈ કે છે કે એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ સંકિત છે. એની સામે એમ કહ્યું કે નવ તત્વનું પરિણામનો અનુભવ તે મિથ્યા છે, એનો અર્થ એ થયો એ સંસાર છે. અનાદિ અનંત ચીજ જો ધ્રુવ છે એ દ્રષ્ટિમાં આવી નહીં, એક સમયના પરિણામનો ભાવ દ્રષ્ટિમાં આવ્યો એ તો મિથ્યા છે, અસત્ય છે. વસ્તુ તરીકે છે પણ એનો અનુભવ છે તે મિથ્યાત છે, પર્યાય નથી એમ નહીં. વેદાંત કહે છે કઈ છે જ નહીં પર્યાય આદિન ભેદ એમ નહીં, વસ્તુ બધી છે. સમજાય છે કાંઈ? કેટલી વસ્ત્ર વળી કેવી છે તે આત્મજ્યોતિ. વર્ણમાળા કલાપે કનકમયું નિમગ્નમ, વર્ણમાળા પદના બે અર્થ, એક તો બનવારી એટલે કુલડી, સોના સોનું તપાવવાની હોય છે ને કુલડી, ક્યાં સોની મૂસ કહેતા હોય મૂસ માટીથી માટી કેવું માટી કેવું ઉસમાં ઉસમાં નાખે ને સોનું પછી પકવે છે. એ જેમાં સોનું પકવવામાં આવે તે વર્તન અથવા એ કુલડી, ઠીક છે એ કુલડી. કુલડી નો તો એટલો ન્યાય આટલો વનમાં, એટલે કુલડીમાં વન સોનાના અનેક ભેદ દેખાય છે કુલડીમાં. એ અપેક્ષા કુલડી કીધી, અને બીજી સોનાના ભેદ દેખાય છે એ અપેક્ષા વન મારા સોનામાં કહીએ. સમજાય છે ભાઈ? શું કહ્યું કે વર્ણમાળા કલાપે કનકમયું નિમગ્નમ, વર્ણમાળા પદના બે હતા, એક તો હનમારી એટલે કુલડીમાં મૂસમાં, તમારે ક્યાં કહેતા હૈ મૂસમાં સોના ટીપતા ને, આવો ફૂંક મારતા ને મૂસમાં, હા એકલા સોના ખુલ્લા ક્યાં રખે કુલડીમાં રહેતા ને, તો કુલડીમાં અનેક રંગ દેખાય સોનાના, એ પૈકી કુલડી રાખી એટલું બસ થયું. પછી મુખ્ય વસ્તુ આ બતાવી છે કે બીજો ભેદ ભેદ પંક્તિ એ બતાવું છે મૂળ તો. ભાવાર્થ છે કે ગુણગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ કલાપ નો અર્થ શું છે, આથી એમ અર્થ ઉપજ્યો કે જેમ એક જ સોનું દેખો સોનામાં અગ્નિ આપે ને એમાં ભિન્ન 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 રંગ દેખાય છે ને, રાતા પેવા રંગ રંગ, એકરૂપ સોનું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રંગ દેખાય ને આમ પેવા લાલ રંગ રંગ, એમ કે એક જ સોનું વાન ભેદ થી દસ વલું ચૌદ વલું સોનામાં ભેદ છે તે વાન ભેદ છે તે અનેક રૂપ કહેવાય છે, તેમ સોનું અનેક છે એ રૂપે, પણ એક રૂપ સોનું એમાં નજર પડતું નથી. વરણ 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 સમજ્યા, રંગ નહીં દેખાતા, અગ્નિ દેખાતા થાય ધારા દેખતા, એ વાન ભેદ થી અનેક કહેવાય છે. તેમ એક જ જે વસ્તુ દ્રવ્યગુણ પર્યાય રૂપે એક ભગવાન આત્મા જેમ સોનામાં વર્ણ ભેદે ભિન્ન ભિન્ન છે, એમ ભગવાન આત્મા દ્રવ્યગુણ પર્યાય રૂપે જો એ ભેદ છે. દ્રવ્ય વસ્તુ ગુણ શક્તિ ને પર્યાય અવસ્થા એ દ્રવ્યગુણ પર્યાય ભેદે ભેદ છે. સમજાય છે? ઉત્પાદનમાં ધ્રુવ રૂપે અનેક રૂપ કહેવાય છે, અને અવસ્થાથી નવી અવસ્થાથી ઉપજે જૂનું જાય ધ્રુવ એ પરીક્ષા પણ અનેક કહેવામાં આવે, સમજાણો? એટલે આ રીતે વર્ણ ભેદની વ્યાખ્યા કરી કે સોનામાં અનેક પ્રકારે તેમાં દેખાય છે. બીજો અર્થ અનેક પ્રકાર એટલે દ્રવગુણ પર ઉત્પાદ હોય ને ધ્રુવ ભાઈ, સોનામાં વર્ણ ભેદ દેખાય, 13 વર્ણ 12 વર્ણ 11 વર્ણ 12 વર્ણ તેનામાં દેખાય ને વર્ણ થી એક ભેદ, અને બીજો ભેદ દ્રવગુણ ને પર્યાય ઉત્પાદ હોય ને ધ્રુવ, એ પણ ભેદ છે. એ કુંડળી નો ભેદ લીધો કે કુંડળી માં આ ભેદ પડે છે એમ, એ તો ફક્ત એટલું લઈ લીધું. પછી સોનામાં આ ભેદ પડે છે, ભિન્ન 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 એમ આત્મામાં દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય ધ્રુવ ના ભેદ છે, બે પ્રકારના ભેદ લીધા. સમજાય છે ભાઈ? હે, હા, તે નવ તત્વ ભેદ ની વાત છે ને, શું કેતા? નવ તત્વ નો ભેદ ને એક વર્ણ માળાનો જેમ એની પર્યાયમાં ભિન્ન ભિન્ન ઉદ્રવગુણ પર્યાય નો ભેદ ઉત્પાદ નો ભેદ એ બધો ભેદ છે. નવ તત્વ નો ભેદ એમ દ્રવગુણ પર્યાય નો ભેદ ઉત્પાદ નો એ ભેદ છે, પણ ભેદ છે એમ બતાવે છે ખરા, પણ એ ભેદ આશ્રય કરવા લાયક નથી. પર્યાય દ્રષ્ટિથી ભેદ નો લક્ષ્ય કરવો ને ભેદ નો આશ્રય કરવો ત્યાં વિકલ્પ થાય છે. એની વાત છે ભાઈ, અસ્થિ આખું તત્વ, સમજાણો? હા, કે છે બીજો અર્થ કીધો ને, એ ઉત્પાદ હોય ને ધ્રુવ અને દ્રવગુણ ને પર્યાય અને એક રૂપ કહેવાય છે. હવે અતપદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે, શું મળી કે પ્રતિપદમ એક રૂપમ એમ પાછું બતાવું છે. હવે દરેક વર્ણના રંગમાં, દરેક દ્રવગુણ પર્યાયમાં કે દરેક એકન્દ્રિયા બેન્દ્રિય આદિ પર્યાયમાં પ્રતિપદમ એક રૂપમ, વસ્તુ તો એક રૂપ કાળ બિરાજમાન છે. આ તો વસ્તુ છે ભાઈ, કે છે પ્રતિપદમ એક રૂપમ, ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ રૂપ અથવા દ્રષ્ટાંતિ પેક્ષે વાન ભેદ રૂપ, જેટલા ભેદો તે બધા ભેદોમાં પણ પોતે એક જ છે. શું કીધું? જેમ નવ ના ભેદ પડ્યા પર્યાયમાં છતાં વસ્તુ તરીકે એક છે એમાં ભિન્ન, એમ દ્રવગુણ પર્યાયના ભેદ પડ્યા ઉત્પાદ વયના ધ્રુવના ભેદ પડ્યા વસ્તુ તરીકે એક છે. વર્ણ ભેદ દ્રવગુણ પર્યાય ભેદ આ ભેદ હોવા છતાં વસ્તુ જો તે એકરૂપ છે, અંદર વસ્તુમાં ભેદ છે નહીં. પ્રતિપદમ પ્રત્યેક પર્યાય દ્રવ 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 તો ત્રિકાળ એકરૂપ રહેનારું, એકન્દ્રી થી માંડીને પચેન્દ્રી ના ભાવ હો અંદર પર્યાય, પચેન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચરણ પચેન્દ્રી, પણ વસ્તુ તો પ્રતિપદમ ધ્રુવ તો એકનો એક જે શુદ્ધ છે એ છે. સમજાય છે કાંઈ? એ દ્રવ જે વસ્તુ છે તે એક પર્યાયના અંશમાં આખું આવી ગયું નથી, એમ એક દ્રવગુણ પર્યાય ભેદમાં આખું દ્રવ આવી ગયું, એમ નવ તત્વમાં આખું તત્વ આવી ગયું નથી. સમજાય છે કાંઈ ભાઈ? આ તો અધ્યાત્મ કથા છે એટલે એને તો બહુ ધ્યાન રાખે તો પકડાય એવું. હા, એને કોઈ દી અંતરના માર્ગમાં શું છે એ જોવાનો પ્રયત્ન કર્યો. આમ પર્યાયમાં વર્તમાન અવસ્થામાં કે છે, પરમાની વાત નથી અત્યારે, અહીં શરીરવાણી કર્મની વાત નથી અહીં, એનામાં એનામાં પર્યાય ભેદ અભિદ્રશ. હવે કે છે કે એના પર્યાયના વિચારમાં જયારે જુઓ તો નવ તત્વનું પરિણમન શક્તિ યોગતા છે એક વાર, છતાં તે નવમાં દ્રવ તો એક રૂપે જ બિરાજમાન છે. એમ ઉત્પાદ હોય ને ધ્રુવ ત્રણ નો ભેદ નો વિકલ્પ નો વિચાર હો ત્રણ, છતાં દ્રવ તો એક રૂપે જ બિરાજમાન છે. એમ દ્રવગુણ પર્યાય ને ઉત્પાદ હોય ધ્રુવ અને નવ એમાં ભેદ એક રૂપ છે, એમ એકન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌદ્રી પચેન્દ્રી આદિ પર્યાયો થઈ અનેક, પણ એ દરેક પર્યાયમાં દ્રવ તો ત્રિકાળ એક રૂપ જ છે. પ્રતિપદમ વિવિક્તમ રૂપમ, પ્રતિપદમ એક રૂપમ, પ્રત્યેક પ્રત્યેક પર્યાયમાં વસ્તુ તો દ્રવ રૂપ એક રૂપે રહેલી છે. કોઈ પણ આ શું કે છે? આ જે વાત આવી ધર્મની વાત છે, આ ધર્મ હું ભક્તિ કરવી, પૂજા કરવી, દયા કરવી, દાન કરવા શેઠ હોય તો પૈસા વાળા હોય તો શરીરના જોર વાળા હોય અપા કરી નાખે. શરીર ઠીક હોય ટપ્પા બપ્પા થઈ જાય, પૂજામાં બે બે ચાર કલાક છ કલાક થઈ જાય, એ ધર્મ ફાદરો સીધો સમજાય છે. હવે આની વાત હું ક્યાં, હે મૂલચંદભાઈ ભગવાન અહીં તો કે છે એ તો ઠીક, એ તો સ્વભાવ છે, પણ અહીં જ્ઞાનમાં નવ તત્વના ભેદો લક્ષમાં આવે તો એ ધર્મ નથી એમ કે છે. અહીં તો એ તો બધી વાત સ્વભાવમાં છે ભક્તિ આદિ, એ તો ધર્મ છે નહીં ભગવાન. આમ આખો આત્મા એની પર્યાયની વર્તમાન અવસ્થાના વિચારમાં હોવે તો નવના પરિણમન છે, દ્રવગુણ પર્યાય ભેદ છે, ઉત્પાદ ધ્રુવ ભેદ છે, સમય સમય એકન્દ્રિયાદિ બેન્દ્રિયાદિ પર્યાયો પણ ઉપર ભજી ગઈ છે, છતાં વસ્તુ તો દ્રવ્ય છે. સમજાણું કાંઈ એ છોટભાઈ ત્યાં કેમ આખા બે બધા આમ જમ જમ તમારા છોકરા પાસે જવું ત્યાં છોકરો આંબે ના આંબે એટલે ગ્રામ ભેગા કેમ ભેગા ગયા કેમ થયું પછી જો છે જોવા આવી વસ્તુ છે. હા એમને ઉપરથી લઈ લેવી કોઈ ચીજ નથી. વાહ એવી શૈલી પણ અર્થ કર્યા છે ને કે છે પ્રતિપદમ એક રૂપમ, એ પ્રતિપદ ની અંદર માં આ બધું લઈ લેવું, નવના વિકલ્પો ઉત્પાદ ને ધ્રુવ દ્રગુણ ને પર્યાય એકન્દ્રી બેન્દ્રી આદિ પર્યાયો, એ બધી પર્યાયો ભલે અવસ્થા અવસ્થા થઈ પણ વસ્તુ પ્રતિપદ માં દ્રવ રૂપ ધ્રુવ રૂપ એક રૂપ બિરાજમાન છે. સમજાણું કાંઈ ગુણ પર્યાય ઉત્પાદ વિદ્રુ અને દ્રષ્ટાંત પેક્ષે વાન ભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. એની પર્યાયમાં જોતા પર્યાય છે, દ્રવગુણ પર્યાય ભેદ છે, ઉત્પાદ વિદ્રુપ પણ વાન ભેદ માત્ર જોવામાં આવે તો વાન ભેદ છે. સોનામાં સોનાના વાન ભેદ જો તેર વળો ચૌદ વળો પંદર વળો છે, સોનું જોવા માટે એમના નહીં છે. સોનાની શક્તિ એવી પણ છે જો વાન ભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે, એકનું સોનું 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 જોવામાં આવે તો વાન ભેદ જૂઠા છે. અંતરની અંતરની રમક્યું છે આ કેવી રીતે, જો શુદ્ધ જે વસ્તુ માત્ર ન જોવામાં આવે, ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ પૂર્ણાનંદ નો નાથ એક રૂપે એને અંતરમાં ન જોવામાં આવે, એને અંતરમાં નજર કરીને અંતરમાં ધ્યેય કરીને ન જોવામાં આવે તો ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદ ધ્રુવ માત્ર જોવામાં આવે તો ગુણ પર્યાય છે. ગુણની ગુણને પર્યાય ભેદ છે, ઉત્પાદ હોય ધ્રુવ માત્ર પણ છે. જે વસ્તુ આવી પણ છે પર્યાયમાં, જે વસ્તુ પર્યાય દ્રષ્ટિએ અવસ્થા દ્રષ્ટિમાં અંશમાં આવી પણ છે. સમજાણું આમાં, જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ ભેદ ન જોવામાં આવે, હવે પર્યાય દ્રષ્ટિ જો પર્યાય માત્ર છે, વસ્તુ દ્રષ્ટિ જોતા તે પર્યાય દ્રષ્ટિમાં દેખાતી ચીજ એમાં છે અને તે જ વસ્તુનો અનુભવ તેને સમ્યક દર્શન કહે છે. નવનો ઉત્પાદ હોય ધ્રુવનો દ્રવગુણ પર્યાયનો અનુભવ હોય સમ્યક દર્શન, ભેદનો અનુભવ સમ્યક દર્શન નથી એમ કે છે. સમજાય છે કાંઈ ના, એ આતો પડે આ કેટલા કે કેટલા હોનગઢનું સંકેત આતો હોય એમ કેટલા કે છે, પણ હોનગઢની વાત છે કા તે આત્માની વાત છે. અરે ભગવાન ભાઈ, સોન એટલે સોનું, સોના ને લેપ ને કાચ નો એમ ભીડ માં ભીડ હોય નહીં એ વાત છે આ પંડિતજી. એટલે કે આ સંકેત બહુ મોંઘું કરી નાખ્યું અને અહીંયા તો અમારે ખૂંધું હતું. જો દેવ ગુરુ શાસ્ત્ર ઓળખે, નવ તત્વ ના ભેદ ની શ્રદ્ધા કરે, જાણપણું કરે, પૂજા ભક્તિ કરે, શ્રદ્ધા બસ એ સંકેત. એ સુમાનજી રાગ ને રાગ ને સમકીત મારા એ તો મિથ્યા છે ના તો કે સમકીત એ નવ તત્વો ના વિકલ્પ ઉપર દ્રષ્ટિ આપે તો કે મિથ્યા દ્રવગુણ પર્યાયના ભેદ નો અનુભવ કરે એકલો ભેદ નો અનુભવ કરે તો મિથ્યા એમ દ્રવગુણ ઉત્પાદ ભાઈ ધ્રુવ ના ભેદ નો એકલો ભેદ નો અનુભવ કરે તો મિથ્યા ભેદ નો અનુભવ એટલે પર્યાય નો અનુભવ એટલે પર્યાય દ્રષ્ટિ નો અનુભવ અંશ દ્રષ્ટિ નો અનુભવ એટલે અનાદિ નો કરી દો આ કર્યો છે સમજાણું ખાય હા હું કે નિકાલ દે માનતા અંદર દ્રવ્ય સૃષ્ટિ કર તો તેરે સંગત દર્શન હોગા નહીં તો હોગા નહીં હજી તો સમ્યક દર્શન ના ઠેકાણા નહીં એ વિના ચારિત્ર ને વ્રત ને તપ હે પંચમ કાળ ના તપ વસ્તુ ક્યાં હૈ ભગવાન સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમાત્મા પરમેશ્વર ના મુખમાં એસી વાણી એવું નીકળ્યું ભાઈ ભગવાન તેરી પર્યાયમાં નવરૂ પ્રણમન તો હૈ એ જળને લઈને પરને લઈને નહીં તેરી યોગતાની શક્તિને લઈને છે ભાઈ પણ એના ઉપર દ્રષ્ટિ રાખતા તો અંશ દ્રષ્ટિ થતા તો અસત દ્રષ્ટિ થતા દુઃખરૂપ દ્રષ્ટિ છે એ તો સમજાય છે ભાઈ તારા માન તારે કારણે દુઃખરૂપ દ્રષ્ટિ છે પરને કારણે નહીં ઓહો ભગવાન તારે સુખરૂપ દ્રષ્ટિ કરવી હોય અને સુખ જોતું હોય ને સમ્યક દર્શન તો અભેદ એક રૂપ ચૈતન પ્રતિપદમ વિવિક્તમ એક રૂપમ ભગવાન એક રૂપ શુદ્ધ ધ્રુવ અંતર્મુખ ધ્રુવમાં લક્ષ કરીને એકાકાર થા એનો અનુભવ તેને સમ્યક દર્શનને આત્મા છે તેવો અનુભવ્યો એમ ક્યારે કહેવામાં આવે આમાં કઈ કોઈ પક્ષ ની વાત કઈ કે ફલાણા નું પક્ષ મારે એમ કહેજો અમારાથી એ હોનગઢ નું પણ ભગવાન આપ ત્યાં તો વસ્તુની ફીતી જ આમ છે ને એ ચીઠી ચીઠી બધા પેલા ભરત થાય છે બધા જૂના માણસ જયપુર ના જૂના દિગંબર ગર્ભ ગ્રીમંત ગર્ભ સિમંત જેમ કહેવાય ને આમ ગર્ભ દિગંબર ભાન નહીં કાંઈ ભગવાન કા દર્શન કરને તે ધર્મ નહીં પણ ભગવાન ક્યાં ભગવાન આ ભગવાન કે ભગવાન મતલબ નહીં આ ભગવાન કે આ ભગવાન માં પણ પર્યાય ના દર્શન એ મિથ્યા દર્શન હતા નહીં એમ કે છે એ ભગવાન તો ક્યાંય રહી ગયા પણ આત્મામાં પર્યાયના નવ ભેદ નું દર્શન કરવું એ મિથ્યા દર્શન છે ભાઈ તારા લક્ષમાં પણ તત્વ ન આવે અને તું પ્રયત્ન ક્યાં કરે છો અને ક્યાં જવો જોઈએ એની તને ખબર ન હોય કઈ જાતનો પ્રયત્ન ક્યાં કરું છું અને ક્યાં કરવો જવો જોઈએ છે કેમ એની ખબર વિના એ શું કરશે સમજાણું કાંઈ ખબર ન મળે કે ક્યાં આ શું કે છે કે નવ તત્વનો પરિણમન એનો પ્રયત્નમાં રોકાઈ જાય ને એ જાણતો કે દ્રષ્ટિ મિથ્યા છે તે ભગવાન ના દર્શન કર્યા નથી ભગવાનભાઈ એવું છે વસ્તુ માત્ર જોવામાં આવે તો સમજભાઈ જૂઠા છે અગિયાર ને પાને ભગવાન આત્મા અનંત શક્તિનું આખું સત્વ એક રૂપ એ વસ્તુને અંતર્દ્રષ્ટિ જોતા પર્યાય ભેદ દેખાતા નથી એમાં છે નહીં એ અપેક્ષા જૂઠા છે એનો આશ્રય કરવા લાયક સમજાણું કાંઈ આવો અનુભવ સંકેત છે. લ્યો ઠીક, મારે પણ ઠેકાણ ઠેકાણ નાખતો જાય. હજી તો આવો અનુભવ, એનું નામ સમ્યક દર્શન. હું તો નહી, આ બધા તમે જૂના માણસ કેવા અહીંયા બસ થઈ ગયું. એ તો કે છો ઇન્દ્ર દિગંબર મેં જન્મ લ્યા, આવો સબ ભેદ જ્ઞાની હે, કોઈ શરીર કો આત્મા માનતા હે એમ કે છે. અરે ભગવાન, તને કઈ ખબર નથી દિગંબર ધર્મ કોને કેવો. દિગંબર વારો હતી દિગંબર ધર્મ છે. આકાશ જેના વસ્ત્ર છે એટલે નિર્લેપ જે વસ્તુ આત્મા છે, જેને વિકલ્પની લાગણી ને ભેદનો ભાવ જેનામાં નથી, એવું ભગવાન અંદરમાં છે તેનો અનુભવ, તેનું નામ દિગંબર દર્શન ને સમ્યક દર્શન છે. સમજાણું કાંઈ? કે છે આ શું કહેવા માંગે છે એમ તો ખ્યાલમાં આવે છે કે નહીં? પૂરેપૂરું ભાવની વાત નથી થતી. આ એક રહ્યું શરીર વાણી કર્મ, તો એમાં આત્મા નથી. આત્મા કેટલામાં છે કે એના દ્રવગુણ પર્યાયમાં છે. જો આ એક વાત સમજાણું કઈ, એ આત્મા જે છે, આ આત્મા એ ક્યાં ક્યાં છે કે એના દ્રવ ગુણ ને પર્યાયમાં છે. દ્રવ એટલે ત્રિકાળી વસ્તુ, ગુણ એટલે શક્તિ ને પરિણામ વસ્તુ, એમાં છે. એ કર્મ શરીર વાણી કર્મ એમાં નથી. થયો? હવે એ ત્રણમાં છે, એ ત્રણના ભેદનો વિચાર કરીને રહેવું, એ પણ આત્મા એકલો દ્રષ્ટિમાં આવતો નથી એટલે એને મિથ્યા કહેવામાં આવે. સમજાવું કઈ? અજીવ ને જીવ માનવો, પર ને માનવો, તો એક રહી ગયું આપણું. એનામાં ત્રણ પ્રકારનો ભેદ છે. એ ભેદ છે એ વાસ્તવિક એકરૂપતા એમાં નથી દેખાતી. અને ભેદનો અનુભવ તો પર્યાયનો અનુભવ, રાગનો અનુભવ, અંશનો અનુભવ, એ તો અનાદિકાળનો છે. એના મિથ્યા ભાવમાં સંસાર પડ્યો. એક વસ્તુ અંદર જીવ વસ્તુ આખી સુચૈતન વસ્તુ, એને જોતા એ નવ પ્રકારના ભેદ જૂઠા થાય. સમજાણું કાંઈ? આવો અનુભવ સંકેત છે. લ્યો આને, આના અનુભવને સંકેત કહેવામાં આવે છે. જળાદી મારા એ માનવું તો મિથ્યા છે. આ જળાદી નું જ્ઞાન એ પણ જ્ઞાન મિથ્યા છે, હાથું જ્ઞાન નથી. આ પરના આત્માઓ અનંત છે એને અહીં જાણવા એ જ્ઞાન પણ જ્ઞાન હાથું નથી. એ પહેલામાં જ્ઞાન એને કહીએ કે શુદ્ધ જી વસ્તુ જે ત્રિકાળ એકરૂપ છે એને જાણીને જે જ્ઞાન થયું તેને જ્ઞાન કહીએ. એની પ્રતીત કરીને જે શ્રદ્ધા થઈ તેને સંકેત કહીએ. એમાં ઠરે તેને ચારિત્ર કહીએ. બાકી બધી વાતો છે. અમરચંદજી મોંઘી પડે છે માણસ એમ. એટલે હીરો પણ લેવા જાય 5,000 નો કઈ લીંબોળી આપતા છે. 5,000 લીંબોળી, લીંબોળી સમજશે? નિમ 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 કા 5,000 લીંબોળી લઈ જાય આપતા છે હીરો મીઠાલાલજી આર્યા અનાર મોરખ. 5,000 લાવ્યો લીંબોળી, લીંબોળી 5,000 નો લાખ લાવ્યો હીરો મળ્યો નથી અમને. મારા તારી લીંબોળી સાંજે હુકાઈ ગઈ છે. એવી નવી નહીં રે હવે ના તાર રાખવી, એવી નહીં રે સાંજે હુકાઈ ગઈ છે. પૈસા લાવે લોકલ 5,000 સમજાય છે. એવી ના કિંમત ભર્યા વિના વસ્તુ લેવા બી તારે. એમ ભગવાન આત્માને કિંમત દેવી પડે છે એના અનુભવમાં. ટીકે આખો પુરુષાર્થ વસ્તુ સ્વભાવ તરફ વાળતા તેની કિંમત અપાય છે. અનંત પુરુષાર્થ છે. નથી, એ પુરુષાર્થ, એ પુરુષાર્થ છે. સમજાણું કઈ? વળી કેવો છે આત્મજ્યોતિ? હવે બે પ્રકાર નાખે છે, એક અનુમાન, એક પ્રત્યક્ષ. મૂલ્ય માનવ ચેતના લક્ષણ થી જણાય તેથી અનુમાન ગોચર પણ છે, એક વ્યવહાર નાખે છે. આ ચેતના લક્ષણ થી વ્યવહાર કીધો, અનુમાન થી આ જ્ઞાન થી આત્મા, જ્ઞાન થી આત્મા, નય નિક્ષેપ પ્રમાણ થી જ્ઞાન કરીને જાણવું છે આત્મા. એમ નય નિક્ષેપ થી જાણવું ને, એનાથી જાણવું, એ પણ ભેદરૂપ છે. એ ભેદરૂપ અનુમાન થી છે, એ વ્યવહાર છે. અનુમાન ગોચર પણ છે, પણ એ રીતે પ્રત્યક્ષ થઈને પછી અનુમાન ગોચર હોય તે યથાર્થ છે. પહેલો અનુમાન ની વાત લીધી, કા જ્ઞાન થી આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન આ રાગ થાય ને ભેદ એ નહીં, જ્ઞાન થી આત્મા, એટલું અનુમાન ગમ્ય પણ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બીજો પક્ષ ઉદ્યોતમાનમ, ઉન્યમાનમ અને ઉદ્યોતમાનમ બે વાત લીધા. પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, એ તો જ્ઞાન થી પ્રત્યક્ષ અનુભવાય એવો આત્મા છે. સમજાણું કઈ? અલિંગરણમાં આવે છે અનુમાન, એક લીધું છું આખા જ્ઞાન થી આત્મા લક્ષણ થી. સમજાણું? ભાવ નિક્ષેપ થી નિશ્ચય નહીં થી આથી જાણ, કે આ જ્ઞાન જાણે છે ને, જાણવાની અવસ્થા છે ને, એ એ લક્ષણ છે, એ છે લક્ષ આત્મા. એટલી અનુમાન ગણ્યું કહેવામાં આવ્યું, પણ યથાર્થમાં પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. એ ભેદરૂપ અનુભવનો વિકલ્પ છૂટી અનુમાનનો એકલો પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય, એ આત્મા જેવો છે. પ્રત્યક્ષ થઈ શકે એવો આત્મા છે, પરોક્ષ રહે એ આત્મા નહીં, એમ કહે છે. વિકલ્પ નહીં, એટલે અનુમાનમાં ખ્યાલમાં લી વસ્તુ. ઉદ્યોતમાનમ પ્રત્યક્ષ જ્ઞાન ગમ્ય છે, જ્ઞાન ગોચર જ છે. એ વસ્તુ આપણે 73 ગાથમાં આવ્યું છું, જયપુર 73 નહીં 73. પેલો વિકલ્પ થી નિર્ણય કરે છે, વિકલ્પ થી તો પણ એમ નિર્ણય કરે છે કે આ આત્મા પ્રત્યક્ષ થઈ શકે એવો જ આત્મા છે. વિકલ્પ થી રાગ થી પણ નિર્ણય કરે તો આ આત્મા આવો છે, અનાદિ અનંત અભેદ વગેરે, અને પ્રત્યક્ષ થઈ શકે એવો છે, એવો જે વિકલ્પ થી નિર્ણય કરે અનુમાન, સમજાય છે? અને સમજ નહીં એ 73 ગાથમાં આવે છે, 73 હે ને, કરતા કર્મ. બહુત લીયા થા ત્યાં જયપુર લીયા થા, શેષ આયા થા સાહુજી, 73 70 ને 3 આયા થી છે ને, ગુજરાતી દેખો ત્યાં વાંચ્યું હતું વિસ્તાર. હું આત્મા હજી રાગ થી વિચાર કરે છે, વિકલ્પ મિશ્રિત વિચાર. હું આત્મા પ્રત્યક્ષ અખંડ પ્રત્યક્ષ, જો પેલો બોલ છે, આત્મા રાગ ને અવલંબે અનુભવ થઈ શકે નહીં, સીધો પ્રત્યક્ષ અનુભવ એવો આત્મા છે. એવો આત્મા પેલો વિકલ્પ દ્વારા નિર્ણય કરે છે. સમજાય છે કઈ? મનના વિકલ્પ દ્વારા, એમાં પણ આ વિચાર દ્વારા કે આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્હ માત્ર જ્યોતિ અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ વિજ્ઞાન ગણ સ્વર એક છું, હું પણ પ્રત્યક્ષ થવાને લાયક છું, એવું એ દ્રવ છે. વસ્તુનો એનો સ્વભાવ એ છે. સમજાણું કઈ? પ્રકાશ નામનો ગુણ છે 12મો, સુરતાળી ગુણ છે ને, શક્તિ સમયસારમાં છેલ્લી સુનતા હમણાં છપાઈને આવશે, ભાઈ પહેલી છપાઈ ગઈ છે, આવી ગઈ છે, હવે વિસ્તાર ચાલશે. એમાં એક પ્રકાશ નામનો ગુણ છે દ્રવ્ય વસ્તુમાં, કે જે આત્માનો ગુણ પ્રત્યક્ષ થાય એવો જ એનો ગુણ છે, પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. સમજાણું કઈ? તેની કહ્યું તો મને યાદ ન હોય, ઘણો વખત થઈ ગયો હોય ને, હું આત્મા ઘણો વખત થઈ ગયો, 5 મહિના ઉપર થઈ ગયું, ઘણા મહિના થઈ ગયા, ભાગણ સુદ 5મ ભૂલી જાય, પણ યાદ ભાવ ન રહે, ભાદર સુદ 5મ ગઈ, ચૈતન વૈશાખ જેઠ આહાર શામ, 6 મહિના થઈ ગયા, 6 મહિના થઈ ગયા, જયપુર છોડ્યા, 5મ 6ઠે છોડી થી પાછળ થયા જુદા, કોણ સમજાય છે કઈ કે છે, એ ભગવાન એમ કે છે કે પહેલો તું રાગ મિશ્રિત વિચારમાં પણ એમ નિર્ણય કર કે આત્મા પ્રત્યક્ષ થવાને લાયક છે તેને આત્મા કહીએ,
બરાબર,
રાગ વાળો આત્મા તો નહીં, પુણ્ય વાળો આત્મા નહીં, પુન કરનારો નહીં, પરનું કરનારો નહીં, પણ પરોક્ષ રહેનારો આત્મા નહીં, એવું નક્કી કર પછી વિકલ્પ છોડીને પ્રતક થા, આ એનું નામ તમે કરો છે, હા સ્વાનુ પ્રત્યક્ષ વિકલ્પ પીઠા રહી નહીં, પ્રત્યક્ષ પહોંચી ગયા બહુ રહ્યા, સારા સમય સાર માં તો એસા ભર દિયા હે, કોણ કોણ દા ચાર ગજબ વાત કર, એક એક ગાથામાં ઇતના મરમ, ઇતના ગર્વ, નિકાળ એટલું નીકળે એટલી વસ્તુ પડી છે, એક શબ્દ પ્રત્યક્ષ શબ્દ પડ્યો છે ત્યાં, આત્માના પ્રત્યક્ષ થવાનો ગુણ છે, એ ગુણનો ધરનારો ગુણી પ્રત્યક્ષ થાય એવું જ એનું સ્વરૂપ છે, ઉદ્યોતમાન સમજાય છે કઈ, આત્મા કેવો કેવો કઈ થાય, આત્મા આવો, આત્મા જ્ઞાન આવશે, આત્મા ફલમ છે, આત્મા રાગ કરે તે આત્મા, વ્યવહાર કરે તે, વ્યવહાર કરે તે આત્મા નહીં એમ કે કઈ, તો દયાદાન ના વિકલ્પ કરે આત્મા નહીં, એ વિકલ્પ કરે કરતા થાય, કરતા થાય મિત્યાદર્શી છે, કેમ કે રાગ કરવાનો એનામાં એક ગુણ નથી, દયાદાન વ્રત ના પરિણામ જે રાગ એને કરવો એવો કોઈ ગુણ નથી, પર્યાયમાં એવી યોગ્યતા છે તો દ્રષ્ટિ વા પર્યાય ઉપર છે તેને માનવામાં છે, સમજાય છે કઈ, વ્યવહારનો વ્યવહાર રત્ન નો વિકલ્પ કરવો એવો કોઈ ગુણ નથી, આ હા, અને વ્યવહારના આશ્રય વિના સીધો પ્રત્યક્ષ મતિ શુદ્ધિ અનુભવાય એવો એનો ગુણ છે, આત્મા કેવો ની ખબર ન મળે, આત્મા માને માને, હું આત્મા માને કે છે ઉદ્યોત માનમ, પ્રત્યક્ષ જ્ઞાન ગંધ છે, પ્રત્યક્ષ જ્ઞાન થી તે જ્ઞેય થઈ શકે છે, રાગ થી પરથી નહીં, પ્રત્યક્ષ જ્ઞાન થી જ્ઞેય થઈ શકે છે, એમ કે છે એ અંતરમાં મતિ શુદ્ધ જ્ઞાન નું સ્વાવલંબી અંતર્ભાન થતા અંદર જાય ત્યારે મતિ શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ થઈ જાય છે, એ અનુભૂતિમાં જ્ઞાન મતિ શુદ્ધ પ્રત્યક્ષ થઈ જાય છે, એને રાગ ને નિમિત્ત ને મનનો અવન છે નહીં, અરે આ વાતી સાંભળી ન હોય, વિચારી ન હોય, રૂચિ ન હોય ને કે અમે ધર્મ કરીએ જો હવે એ મૂર્ચન નહીં, બરાબર છે, શું પણ વાત છે, વાત તે વાત છે ને, વસ્તુ ભગવાન આત્મા એને કહીએ, જીવ અધિકાર છે ના, જીવ અધિકાર છે ને માથે, જો જીવ કોને કેવો માથે અધિકાર છે ને, જીવ અધિકાર જો ઉપર 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 જીવ અધિકાર, જીવ અધિકાર ચાલે સર, જીવ અધિકાર કેવા જીવ નો અધિકાર કેવો છે એમ હાલે જાય, આ જીવ અધિકાર તમને ઉપર સમયસર કહો સાંઈ, જીવ અધિકાર કે છે કે ભગવાન આત્મા એને કહીએ કે જે પરમા તો હોય નહીં, પરનું કરે નહીં, રાગમાં હોય નહીં, રાગને કરે નહીં. પરનું એકનું જ્ઞાન કરે એને આત્મા કહીએ નહીં, અને આત્મા પોતે પરોક્ષ ન રહે તેને પણ આત્મા કહીએ. હા હા હા, એનો વસ્તુનો ગુણ નથી. એનો પર્યાયમાં વિપરીતપણે ઉભું કર્યું છે એને. હા હા, પ્રકાશ નામનો ગુણ છે તો એની ગુણ જયારે ધરનાર એવો આત્મા એને જ્યાં દ્રષ્ટિમાં લીધો ત્યારે એ ગુણની પર્યાય ગુણનું પરિણમન કાય પર્યાયમાં આવ્યું, પ્રકાશ પર્યાયમાં આવ્યો, પર્યાયમાં પ્રત્યક્ષ થઈ ગયું, મતિ શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું, પ્રત્યક્ષને લઈને દ્રવ્યુ દ્રવ્યનું જ્ઞાન થયું છે. સમજાણું કાય હે? હા હોય પ્રકાશ ગુણ કા કાર્ય એવું ત્યાં જયપુર થાય કે નહીં તું? હું વાંચેલી છું બહુ, 33 કિગ્રા થાય થોડી થોડી ચાલે, ત્યાં ઝાઝા માલ હોય છે, વાત કરી હતી બધી. ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જે વસ્તુ ચેતના લક્ષણ થી જીવને જાણે છે, જોયું બોલા અનુમાન ની વાત કરી એમ, ભેદ બુદ્ધિ કરતા જે વસ્તુ ચેતના લક્ષણ થી જીવને જાણે છે એટલું, વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે ને. હા, એ અનુમાન થી કે જ્ઞાન થી આત્મા નહી નિક્ષિપ પ્રમાણ થી જાણવો આત્મા ને તે આત્મા એ કે છે કે ભલે જાણે એ છે વ્યવહાર, પણ એ વિકલ્પ ખરેખર તો જૂઠો છે. સમજાણું કાય? મુનિય માનમ નો પછી સર્વ ઉદ્યોગ માન માં લઈ લીધો, એ તો બરાબર છે ને. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ, એટલો વિકલ્પ એટલે નવ ના ભેદ નું જુદી રાખો, ઉત્પાદ ભાઈ ધ્રુવ ના ભેદ નું એકુર પડ્યું રહ્યું, દ્રગુણ પ્રિય એકુર પડ્યા રહ્યા ભેદ, પણ આ જ્ઞાન થી આ જણા એવો ભેદ પણ વસ્તુની દ્રષ્ટિ કરતા જૂઠો છે, છેલ્લો આ લઈ ગયા. સમજાણું કાય? એ હા, એવો ચૈતન બાદશાહ ભગવાન ત્રિલોકનાથ જેની વાણીમાં પૂરું પડે નહીં એવો પ્રભુ એની તે કે છે ઉન્યમાનમ, અનુમાનથી જણાય એક જ વિકલ્પ છે, બીજી વાત તો ક્યાંય. આ તો જાણવાનું અનુમાન હો, એટલે તો ભેદની વાત છે. નવના તો ભેદ રૂપે ઉત્પાદના ભેદ રૂપે ગુણ પૈદરૂ, આ તો જાણવાનો ભેદ થી આ ચેતના લક્ષણ થી આત્મા કે આ ભાવ નિક્ષેપ ભાવ આ પર્યાય થી આત્મા એવું જે અંદર, એ પણ એક વિકલ્પ છે, એ પણ એક ભેદ છે. એ હોય પહેલો પણ એ વસ્તુને મદદ કરતી. હા 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 હા, અરે વિતરાગ થી વિતરાગ હું લાગે એ તમારા જેવું લાગે છે. રજનીકાંત છે ને, રજની કહેવા રજની કહેવા, મારે ગપે ગપો અંદર હું ઢું બધું આ લોકોને કઈ ખબર ન મળે. વેદાંતિ નહીં, કઈ અસ્તિત્વ થાપે જ નહીં. એક વસ્તુ પરિપૂર્ણ છે, સર્વજ્ઞ પદ છે કે ના એને બસ વિકલ્પ તોડો, વિકલ્પ તોડો. વાતું કરે લોકો મને બહુ હેલ્પ સમજે, પણ જેના વિકલ્પ તૂટે જે વસ્તુ જેવી છે તેવું અસ્તિત્વનું જ્ઞાન વિકલ્પ દ્વારા બરાબર ન આવે ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, એક એક આત્મા એવા સર્વજ્ઞ પરમાત્મા અનાદિકાળથી પ્રગટ રૂપે થતા આવે છે, કેમ કે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. બાકી એક એક આત્મામાં સર્વજ્ઞ અસ્થિપણે પદ પડ્યું છે, સર્વજ્ઞ પદ પડ્યું છે આત્મામાં. ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી શક્તિ એક એક આત્મામાં છે, એવા આત્માનું પદ છે અસ્થિ રૂપે. એને આ ભેદ રૂપેથી જુઓ એ પણ કે મિથ્યા છે, અહીં વાત કરે પણ આવું અસ્થિ છે એમ સિદ્ધ કરીને. સમજાણું કાય? એક રૂપ વસ્તુ જેમાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવું વસ્તુ, એને વિકલ્પ દ્વારા પણ નિર્ણય કરીને એવો આત્મા છે એવો વિકલ્પ નિર્ણય કરે ને પછી અંદરમાં દ્રષ્ટિ કરતા એ વિકલ્પ જૂઠો છે. ત્યારે વિકલ્પ જૂઠો છે. આમ જાણ વિકલ્પ છોડી દો, વિકલ્પ છોડી દો, વિકલ્પ. પણ શું છોડે વિકલ્પ? કોને આશરે છૂટે, કોને અવલંબને છૂટે? એવું અસ્તિત્વ જે છે એ તો એના દ્રષ્ટિમાં જ્ઞાનમાં તો આવ્યું નથી, અને આવ્યા વિના વિકલ્પ છૂટે છે રીતે. સમજમાં આવ્યા? હે, કોણ છોડે? પણ આમ અંદર આ અસ્તિત્વ છે, આવું અસ્તિત્વ છે એમ દ્રષ્ટિ વિના વિકલ્પ છૂટે છે રીતે. પૂર્ણ અસ્તિત્વ છે એની તો દ્રષ્ટિ છે જ નહીં. વિકલ્પ છોડો, સંધાઈ જાઓ, સંધાઈ. પણ શું શું શૂન જ છે, પણ વિકલ્પ છોડો. છોડો નો જ શું, પણ શું છોડવું? આ પણ વિકલ્પ છોડવું, એ વિકલ્પ છે, એ પણ વિકલ્પ છે. પણ આ તો એ છોડવું ઠીક, વિકલ્પ વિકલ્પ ન થવા દે એમ કે છે. વિકલ્પ બંધ કરો. પણ વિકલ્પ બંધ કોને આશ્રય કરવો? અધર ને અધર. જેથી એ કે છે પેલી વસ્તુ આવી છે, દ્રવ્યરૂપ આવું છે, ગુણરૂપ આવું છે, પર્યાય આવું છે, પછી એવું હિલ કરીને વસ્તુ આમ છોડી દે છે. આ હા હા, મારે ક્યાંય સર્વજ્ઞ સિવાય ત્રણ ખાવના ક્યાંય હોય? સમજાણું કાંઈ? એટલું આ દિગંબર જન્મ્યા છો તેના માં ખબર ન મળે. ના ના, આ ભાઈ રજની તમારામાં જન્મ્યા છે ને, સારણ સ્વામી માં નહીં, ખબર નથી. ઓ રજની નહીં, રજની તમારા સારણ સ્વામી એ તમારા આના દીકરા જ ઘણા મોહાય છે ને એમાં. મોટા ભાઈ શું તમારા મોટા દીકરા લાલચંદજી ગુમ જે પુસ્તક લખે પૈસા આપે, ગુમ ગપ માર્યા લો પુસ્તકમાં. એમ કહ્યા તો તમે લાલચંદજી કા માલગઢ કેવું તમારું નામ? પણ મલાલગઢ આ છે ને, ઉત્તર થી માણસ આવ્યા દાઢી વાળો પુસ્તક લેખક રજની નો માણસ હતો, રૂપાળો એક માણસ હતો. મલાલગઢ મેં મલાલગઢ માં આવી મેરી પાસે પુસ્તક લેકર આવ્યા કે નાઈ કીધું પુસ્તક જૂઠ તમારો દીકરો પૈસા આપે ને 5,000-10,000 આવો કઈ ભાન ન મળે એને નવલે દે જાઓ કરતો. એ સુભાનજી ભાઈ વાત આવે બધી આવે, એક એક વાત એ કઈ અધર્મ નો પ્રચાર છે એવું સાંભળ્યું તું ને પૂછતા કેતે છે એનો ભાવ તો બિચારા ને એમ કે પ્રચાર થાય એને ખબર નહીં. બાપુ આ વસ્તુ બીજી, એ વસ્તુ બીજી, આ તો સર્વજ્ઞ પરમાત્મા થી સિદ્ધ થયેલી સર્વજ્ઞ થવાની તાકાત વાતમાં છે. અને તે સર્વજ્ઞ થવાનો અર્થ કે બધું અનુત્રણ કાળ ત્રણ લોક આમ બધું છે, એને પોતાનું જ્ઞાન ભાવતા બધું જણાય, એવો આત્મા તેને આત્મા, એવા આત્માની દ્રષ્ટિ કરતા વિકલ્પ છૂટી જાય. શુદ્ધ વસ્તુ માત્ર છે, આવો અનુભવ સંકેત છે.